कृष्णा हरे कृष्णा 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 हरे हरे अंतर्राष्ट्रीय कृष्ण भावनामृत संघ इस्कॉन संस्था द्वारा प्रस्तापित प्रति शुक्रवार आ भागवत सत्र नी अंदर हार्दिक स्वागत छे। प्रस्तुत प्रसंग श्रीमद् भागवत नो ध्रुव महाराज नी कथा दर शुक्रवारे श्रीमद् भागवत ભાગવતની કથા શાસ્ત્રમાં કહે છે સુરાણામ અપિ સુદુર્લભ, ભગવાનને પણ જે દેવતાઓ છે 33 કરોડ એમને પણ આ ભગવાનની કથા બહુ દુર્લભ છે। રામચરિત માનસમાં સંત તુલસીદાસજી કહે છે, બહુ સુંદર ચોપાઈમાં કહે છે, राम चरण रति जो चहे अथवा पद निर्वाण भाव कथा जो यह भरो श्रवण पुट कान। राम चरण रति जो चहे अथवा पद निर्वाण भाव कुभाव आलक्ष भरो श्रवण पुट कान। के जे भगवान नी कथा केवी छे तो नहीं गया, संत तुलसीदास जी के छे राम चरण रति जो चहे अथवा पद निर्वाण, કે જે ભગવાનની કથામાં અથવા તો ભગવાનના ચરણોમાં જે રતિ ઉત્પન્ન કરે છે અને ભાવ સહિત અથવા કુભાવ જીવનો ભાવ કેવો છે એ ભગવાન જોતા નથી, પણ આવીને એ ભગવાનની કથામાં બેસે છે અને શ્રવણ પુટ કાન એના કર્ણ દ્વારા ઈ હૃદયમાં ભગવાનની કથાને ઉતારે છે તો શું થાય છે, તો કે છે હૃદય નિર્મલ ભયે તાર, એનો હૃદય નિર્મળ બને છે। નિર્મળનો વિપરીત અર્થ મળ અને મળનો વિપરીત અર્થ નિર્મળ થાય। નિર્મળનો અર્થ થાય કે જે મળ રહિત હોય, જેના હૃદયમાં કોઈ પણ પ્રકારની ગંદકી ન હોય એને નિર્મળ કહેવાય છે। અને નિર્મળ બધાને બનવું છે, શુદ્ધ બધાને થવું છે, પણ શુદ્ધ કઈ રીતે થઈ શકાય છે, શુદ્ધ વસ્તુનો સંપર્ક કરવાથી શુદ્ધ થશે। અને આખા દિવસમાં 24 કલાકમાં સૌથી વધારે અશુદ્ધ વસ્તુઓનો સંપર્ક આપણે કરીએ છીએ। આ જગતમાં શાસ્ત્ર કહે છે કે ભગવાન અને ભગવાનની કથાને શુદ્ધ ગણવામાં આવી છે, નિર્મળ। તો જેટલો સમય આપણે નિર્મળ વસ્તુના સંપર્કમાં રહેશું એટલો સમય આપણે શુદ્ધ થશું। બાકી તો તમે જુઓ કે બધાના હૃદયની અંદર મેલ અને કચરો ભરેલો છે। ઈચ્છા તો બધાની છે કે હું બધાના નજરમાં સારો થઈ જાઉં, બધા મને પ્રેમથી બોલાવે, કોઈ મારી નિંદા ન કરે અને મારો વ્યવહાર સમાજમાં દુનિયામાં પરિવારમાં બધે સારો લાગે, પણ એના માટે પોતાના વિચારોને બદલવા પડશે, સંસ્કારોને બદલવા પડશે. અને એકમાત્ર ભગવાનનું નામ અને ભગવાનના ભક્તોની સંગતિથી થશે. રૂકમણીને પણ આ જ પ્રશ્ન ભગવાને પૂછ્યો હતો કે તમને મારામાં આટલી બધી આસક્તિ શા માટે છે, મારા પ્રત્યે કેમ આટલો બધો પ્રેમ છે, એનું શું કારણ છે? રૂકમણી કહે છે કે મારા રાજ્યમાં નારદ, અસિત, દેવલ, વ્યાસ, ધૌમ્ય, મોટા મોટા ઋષિમુનિઓ આવે છે અને તમારી કથા કહે છે, ગાય છે, અને તમારી કથા સાંભળી સાંભળીને મને તમારામાં આટલો પ્રેમ ઉત્પન્ન થયો છે. તો એક કામ કરો, તમે આવીને મને લઈ જાઓ, નકે શાલ્વ નરેશ જે શિશુપાલ છે એ જો મને લઈ ગયો ને તો હું મારા પ્રાણ ત્યાગ કરી દઈશ, એને જો મને સ્પર્શ કર્યો ને તો હું મારા પ્રાણનો ત્યાગ કરી દઈશ. વાસ્તવમાં એ જીવાત્મા ભાગ્યશાળી છે કે જેને હરિકથા અને ભગવાનનો સંગ મળે છે. ભગવાનની કથા દ્વારા આપણે ડાયરેક્ટ ભગવાનનો સંગ પ્રાપ્ત કરી શકીએ છીએ. જન્માંતરે ભવેત પુણ્યમ તથા ભાગવતમ લભેત. કરોડો જન્મોના પુણ્યને ભેગા કરીને પણ જ્યારે કરોડો જન્મોના પુણ્ય જ્યારે ભેગા થાય ત્યારે કહે છે કે જીવને ભગવાનની કથાનો અને સત્સંગનો લાભ મળે છે. અને આવો જ લાભ ભગવાનના દર્શનનો ભક્તરાજ ભક્ત શિરોમણી શ્રી ધ્રુવ મહારાજ, 5 વર્ષના બાળક છે પણ બધું રાજપાટ છોડીને પોતાના માતા અને પિતાનો પ્રેમ છોડીને ભગવાનની પ્રાપ્તિ કરવા માટે જંગલમાં ગયા છે. ગુરુ મહારાજ એમને દીક્ષા આપે છે કે આ મંત્રનો જપ કરજો અને 3 ટાઈમ સ્નાન કરજો અને જેટલી તપસ્યા વધારે કરશો એટલા ભગવાન જલ્દી પ્રસન્ન થશે, જેટલી વાર કરશો ભક્તિ કરવામાં એટલા ભગવાન લેટ પ્રસન્ન થશે. નારદ મુનિ કહે છે, અને હું વારે વારે નહીં આવું. નારદ મુનિ કહે છે, એક વાર મેં તમને સમજાવી દીધા કે રોજ તમારે આવી રીતે સ્નાન કરવાનું, આટલો આહાર લેવાનો અને આ મંત્રનો જપ કરવાનો. નારદ મુનિ એક જ વાર આવ્યા હતા અને એક જ વાર દીક્ષા આપીને કહી દીધું કે આ મંત્રનો જપ કરવાનો, આવી રીતે દિનચર્યા છે તમારી. અને ધ્રુવ મહારાજે નારદ મુનિના પ્રણામ કર્યા, એમની પ્રદક્ષિણા કરી અને કીધું કે તમે જે મને કીધું છે ને એ નિયમના પાલન હું કરીશ. અને અહીંયા આપણે કઈ કઈ થાકી જઈએ કે આમ કરવાનું છે આમ કરવાનું છે, તોય આપણાથી થાય નહીં, કારણ કે આપણામાં એટલી ઉત્કંઠા, ભગવાનને પ્રાપ્ત કરવાની લાલસા નથી. થાય છે હળવે હળવે, ધીરે ધીરે થાય છે, પણ શરીરમાં કઈ રોગ થઈ ગયો હોય તો કેવું ફટાફટ સવારમાં વહેલો 8 વાગે નંબર લખાવી દે ફોન કરીને કે અમે આવીએ છીએ, અને ડોક્ટરને ઓળખાણ હોય તો કે પહેલા મારો નંબર લઈ લો, તો અંદરથી જે રોગ થયો છે ને એને કાઢી નાખો. આપણને ચેન કેમ પડે એમ થાય છે, કદાચ રોગ થયો હોય, ગુમડું થયું હોય, બીમારી થઈ હોય તો ચેન પડે છે ઘડી વારે. જ્યાં સુધી એ બીમારીને મૂળમાંથી નહીં કાઢીએ ને ત્યાં સુધી કામ ધંધે નહીં જાય, ખાવાનું બરોબર નહીં ખાય, ટીવી જોવું નહીં ગમે, કોઈ વસ્તુ એને ગમશે નહીં, પણ એવી રીતે આપણને આ રોગ લાગ્યો છે મોટો, જેને કહેવાય શોર્ટમાં કહેવાય ભવ રોગ. અને એ રોગ એવો લાગ્યો છે કે કોઈને દેખાતોય નથી, દેખાતો હોય તો ઈલાજ એ કરે કે ના ના હું જન્મ મરણ ના ચક્કરમાં ફસાયેલો છું. આ રોગ છે ને એવો છે કે કોઈને દેખાતો નથી. ઓલો તો દેખાય, શરીરમાં દુઃખ આપે ને એટલે તરત ભાગે. અને આ રોગ એવો છે કે દુઃખ મળે તો ખબર નથી પડતી. આટલી આટલી માર પડે માયા શક્તિની, સંબંધી દ્વારા, મિત્ર દ્વારા, સાસુ સસરા, વહુ દ્વારા, દીકરા દ્વારા, આજુબાજુ વાળા, દરેક દરેક જીવાતમાં, નાના નાના જીવ જંતુ હોય દુઃખ આપે છે. મચ્છર કરડે, ઉપર જીવડા આવે, બહાર ગયા હોય તો લાગત કૂતરું પક કરડે એટલે ચૌદ લેવા પડે. અને એમ થાય કે ના ફાટક પાસે નહીં જાવ, આપણે ફાટામાં જઈએ. પાટામાં પાટામાં પડી ગયા હોય ઢળેલા. શું થયું કે નાગ દેવતા આવ્યા હતા, શ્રીફળ નતું કર્યું ને એટલે. તો નાના મોટા બધા જીવ જંતુઓ, મનુષ્યો, પશુઓ, આ દરેક જીવાતમાં જીવને દુઃખ આપે છે. 33 કરોડ દેવતા દ્વારા દુઃખ મળે છે. આ ભૂકંપ થાય, સુનામી લહેર આવે છે, દુકાળ પડે છે, આ બધું દેવતાઓ દ્વારા દુઃખ મળે છે. આદિ આધ્યાત્મિક મન દ્વારા દુઃખ મળે છે. અને સૌથી મોટામાં મોટું દુઃખ છે કે મરવું પડે છે. કાળનો કોળિયો બનેલો છે આ સંસારનો જીવાત્મા. રોજ ગામડામાં, શેરીઓમાં, સોસાયટીમાં એક એક મળદા જાય છે સિદ્ધપુર ટેમ્પા ભરીને. જીવ જોવે છે, રોવે છે, બધું કરે, જોવે છે, રોવે છે, આંસુડાય પડે છે. અને હૃદય ગદગદ થઈ જાય કે મારે પણ આવી દશા થશે, પ્રાણ પંખેડું ઉડી જશે. અને આજે શરીરમાં શું કરે છે, લાવે એટલે નવડાવે અને ઉપર સફેદ કપડું ઓઢાડી દે, બીજા બધા વસ્ત્ર કાઢી નાખે. એ તો હોસ્પિટલમાંથી કાઢીને જ આવે બધા. જન્મ થયો ત્યારે સફેદ કપડું જ હતું, દીકરો હોય દીકરી હોય, અને અંત સમયે સફેદ કપડું. પણ પેલું થોડું જાડું કપડું હોય, ના ખાલી એમનેમ. જેટલા આવે એટલા બધા એક એક કપડું ઓઢાડતા જાય. અમારા જમાઈ રાજ હતા, અમારો ભત્રીજો હતો, અમારો ભાણિયો હતો, જે જેના સંબંધ હોય લઈ લઈને આવે એક એક કપડું અને ઉપર ઓઢાડી દે, એટલે એની એનો જે વ્યવહાર હતો એ પતી ગયો. શું દશા છે જીવની! તોય જીવને રાતે ઊંઘ આવે શાંતિથી. બોલો, ઘસ ઘસાટ 12 કલાક વહેલા, રાતે 9 વાગે હોય એટલે સવારે 9 વાગે ઉઠે. ઊંઘ કેમ આવે? આપણે પલંગ પર, ખાટલામાં કે બેડ ઉપર સૂતા હોઈએ અને બાજુમાં ડાકણ સૂતી હોય, આપણી બાજુમાં જ ગાદડામાં, બાજુમાં જ વોશિંગ હોય, એનું જ છે કે ડાકણ સૂવે તો ઊંઘ આવે. આપણે બધા ઉપર કાળ, બધા ઉપર મંડળાયેલો છે, બધાને કાળ ખાય છે. કાળ બધાને ખાઈ રહ્યો છે, પણ તો એ ડિસ્કોમાં મદમસ્ત છે. બોલો, આને કહેવાય માયા! કેવી માયા લાગી છે મોહન પ્યારા! અદ્ભુત માયા છે. જોવે છે, માર ખાય છે, માયા દ્વારા રોજ ઝાપટો ખાય છે. આટલું આટલું દુઃખ પડે, પીડા થાય, પણ એમ પૂછતો નથી કે આટલું બધું દુઃખ શા માટે પડે છે, એનું કારણ શું છે? પૂછે નહીં, દુઃખ સહન કરે કરે. આદિ દૈવિક, આદિ ભૌતિક, આદિ આધ્યાત્મિક. તો ધ્રુવ મહારાજને પણ દુઃખ છે, પણ તો એ ધ્રુવ મહારાજ ભગવાનની ભક્તિમાં લીન છે. कोई प्रकार नी आलस निद्रा तद्रा बद्दु छोड़ी ने एकमात्र भगवान ना भजन मा लीन छे। नारद मुनि ए मंत्र आप्यो द्वादश मंत्र जेने केवाय ओम नमो भगवते वासुदेवाय। हे ध्रुव आ मंत्र नो जप करजे अने आजे पण आखु अठवाडियु रात अने दिवस ओम नमो भगवते मंत्र नो जे जप करे छे ने पोतानी आंखे ही देवताओं ना दर्शन करी शके छे पवित्र रहीने। अने ई मंत्र ध्रुव महाराजे 6 महीना सुधी लगातार जप्यो तो 5 महीना थया तो श्वास रोकी दीधी अने जेवी श्वास रोकी आखा ब्रह्मांड मा बद्दाना श्वास रोकाई गया। ध्रुव महाराजे श्वास रोक्या तो बद्दाना श्वास रोकाई गया तो बद्दा देवताओ भगवाननी पासे जाय छे। नेवं विदामु भगवान प्राण रोधम चरा चरस्य अखिल सत्व धामन विदेही तन्नु वृजिनात विमोक्षम प्राप्तां वयम त्वाम शरणम शरण्यम। के छे बद्दा देवताओ आव्या 33 करोड़ देवताओ वैकुंठ मां जईने भगवान पासे गया ने भगवान ने कीधु के आ बधु शू छे प्रभु प्रलय थयो छे के शू। शरणम शरण्यम शरण शरण नी पण शरण जे ले ई भगवान श्री कृष्ण नी शरण मां गया छे अने पूछे छे के शू छे आ बधु। त्यारे भगवान के छे भगवान उवाच हे देवताओ तमे डरो नहीं आ तो एक मारो भक्त उत्तानपाद नो जे पुत्र ध्रुव महाराज ई मारो शुद्ध भक्त शुद्ध चित्ते मुज विश्वात्मा मा पोतानू मन लीन करी दीधु छे। आ समये मारी साथे तेनी अभेद धारणा सिद्ध थई गई छे। तमे चिंता मत करो तमे सौ तमारा धाम मा जता रहो। मां भैष्ट डरो मत बालम तपसो दुरत्या। आ बालक छे अने शू करे छे तपसा। निवर्त ईश्ये प्रतियात स्वधाम। प्रतियात स्वधाम नो अर्थ छे के तमे पोतपोताना धाम मा जता रहो। उत्तान पादिर मई संग तात्मा। उत्तान पाद नो पुत्र ध्रुव मारो संग इच्छे छे। देवताओ विचार करवा मांड्या। देवताओ के छे शू थयु छे शा कारण थी आ बधु थयु छे। त्यारे भगवान के छे के उत्तान पाद नो पुत्र ध्रुव महाराज तपस्या करे छे मधुवन मा अने हुं हमणा ज जाऊं छुं तमे तमारा धाम मा जता रह्यो। भगवान मधुवन मां गया अने मधुवन मां जईने ध्रुव महाराज ने दर्शन आपे छे 6 महीनानी तपस्या मां। आ सतयुग नी घटना छे। ध्रुव महाराज थई गया ने सतयुग नी घटना छे। ध्रुव महाराज आंख बंद करी अने एक पग ऊपर ऊभा ऊभा भगवान नु चिंतन करे छे तो भगवाने दर्शन आप्या। ध्रुव महाराज आंख खोलता नथी अने हृदयमां ज भगवानना दर्शन करे छे। भगवान विचार करे छे कि आखी दुनिया मारा पाछळ पड़े छे अने हुं आवीने अहींया दर्शन आपुं छुं पण ध्रुव तो आंखो खोलतो नथी। बधानी इच्छा छे कि एक वार मने भगवानना दर्शन थई जाय। रात दिवस लोको मेहनत करे छे તોય હું કોઈને દર્શન આપતો નથી અને ધ્રુવ મહારાજને આપ્યા છે તો એ આંખ ખોલતો નથી। ત્યારે ભગવાને જોયું કે અંદર હૃદયમાં શું કરી રહ્યો છે જોવું તો ખરા। તો ધ્રુવ મહારાજ હૃદયમાં ભગવાનના દર્શન કરી રહ્યા હતા ભગવાને પિક્ચર બંધ કરી દીધું। અંદર જે સ્મરણ થતું હતું કાળો પડદો થઈ ગયો એટલું અંધારું અને જેવા ધ્રુવ મહારાજે આંખ ખોલી તો ભગવાનના દર્શન થયા। બધા લોકો જેટલા પણ સંતો ને આચાર્યો છે એ પ્રશ્ન ઉઠાવે છે કે ભગવાનના દર્શન કેમ થયા, એનું શું કારણ હતું, એવું કયું કાર્ય ધ્રુવ મહારાજે કર્યું કે ભગવાનના દર્શન થઈ ગયા. ત્યારે સંતો કે છે એને બે કાર્ય કર્યા, ધ્રુવ મહારાજે બે વસ્તુ કરી ભગવાનને પ્રાપ્ત કરવા માટે. એક તો ગુરુનો સાનિધ્ય લીધું, ગુરુના શરણમાં ગયા, અને બીજી વસ્તુ ગુરુએ જે મંત્ર આપ્યો હતો ભગવાનને પ્રાપ્ત કરવાનો, એ મંત્રનો જપ કર્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને ભગવાનને કળિયુગની અંદર પણ એક જ વસ્તુ કીધી છે, કલો તદ હરિ કીર્તનાદ. હે અર્જુન, કળિયુગની અંદર જે મારું નામ જપ કરે છે, મારું કીર્તન કરે છે, મારી કથાને શ્રવણ કરે છે, એને હું જલ્દીથી જલ્દી, આશુનો અર્થ થાય છે તરત જ, એને હું દર્શન આપીશ જે મારું નામ જપ કરે છે. ધ્રુવ મહારાજે નામ જપ કર્યું ને ગુરુના આદેશનું પાલન કર્યું, તો ગુરુ મહારાજ અને નામના પ્રભાવથી એને ભગવાનના દર્શન થઈ ગયા. ધ્રુવ મહારાજ તપસ્યા કરી 6 મહિના સુધી, પણ એ સાત્વિક તપસ્યા હતી. ભગવાનના ભક્ત જ્યારે તપસ્યા કરે ને તો સંસારના જીવોને સુખી કરવા માટે તપસ્યા ને ભક્તિ કરે છે, અને બીજા જે જીવો અસુરો જેવા તપસ્યા કરે ને તો અસુરો બીજાને દુખી કરવા માટે તપસ્યા કરે છે. હિરણ્યકશિપુ તપસ્યા કરતો હતો પણ બધાને દુખી કરવા માટે, અને અહીંયા ધ્રુવ મહારાજ અને પ્રહલાદ મહારાજ જેવા તપસ્યા કરે છે તો સંસારના જીવોને સુખી કરવા માટે તપસ્યા કરે છે. સર્વે ભવંતુ સુખીનામ સર્વે સંતુ નિરામય. આ જગતના જેટલા પણ જીવો છે બધા સુખી પામે, સર્વે સંતુ નિરામય, બધા લોકોને સુખ અને શાંતિ મળે. એના માટે સંસારના જેટલા પણ જે સંતો છે રાત દિવસ મહેનત કરે છે. ભગવાનના દર્શન તો થઈ ગયા છે, હવે મૈત્રી મુનિ કહે છે કે હવે આગળ શું થયું, ત્યારે કહે છે ત એવ મુત્સન્ન ભયા ઉરુક્રમે કૃતાવ નામા પ્રયુત ત્રિવિષ્ટપમ સહસ્ત્ર શીર્ષા અપી તતો ગુરુતાત્મા મધોરવનમ મૃત્ય દિદીક્ષયા મધોરવનમ મૃત્ય દિદીક્ષયા ગતઃ. મૈત્રી મુનિ કહે છે ત એવ મૃત્સન્ન ભયા, હે વિદુરજી, ભગવાને આ પ્રમાણે આશ્વાસન આપ્યું તેથી દેવતાઓનો ભય દૂર થઈ ગયો. દેવતાઓએ પ્રશ્ન કર્યો કે આ બધું શું છે, ત્યારે ભગવાને એ પ્રશ્નનો ઉત્તર આપે છે. ત એવ મૃત્સન્ન ભયા, દેવતાઓનો બધો ભય દૂર થઈ ગયો. ભગવાનના દર્શન કરવાથી દેવતાઓનો બધો જે ભય હતો એ બધો દૂર થઈ ગયો. ભગવાનના દર્શનમાં કેટલી શક્તિ છે કે જેવા ભગવાનના દર્શન કર્યા તો દેવતાઓનો બધો જે અંદર ભય હતો એ દૂર થઈ ગયો. એની ક્યાં વાત કરીએ ભક્તો, ભગવાનના દર્શનની વાત નથી. શ્રીમદ ભાગવતમાં લખ્યું છે આપન્ન સંસ્કૃતિમ ઘોરામ યન નામ વિભુષો ગ્રીણમ. ભગવાનના દર્શનની વાત તો દૂર જવા દો, પણ કોઈ ભૂલે ચૂકે ભગવાનનું નામ લઈ લે, જબરજસ્તી કોઈ ભગવાનનું નામ લઈ લે છે તો કે છે યદ્ભી ભેતિ સ્વયં ભયમ, ઈ ભગવાનના નામથી સ્વયં કાળ પણ ડરે છે. આટલી ભગવાનની અને ભગવાનના નામની મહિમા છે. મૈત્રી મુનિ કહે છે ત એવ મુત્સન્ન ભયા ઉરુક્રમે. મૈત્રી મુનિ કહે છે કે ભગવાન કેવા છે, કે છે ઉરુક્રમ, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, મૈત્રી મુનિ ભગવાનને શબ્દ કયો સંબોધન આપે છે, કે છે ઉરુક્રમે. ઉરુક્રમનો અર્થ થાય છે, ઉરુનો અર્થ થાય લાંબો અને ક્રમનો અર્થ થાય પગ. જે હંમેશા પોતાના ભક્તોને દર્શન કરવા માટે લાંબા લાંબા પગ કરી અને જલ્દીથી જલ્દી પધારે એને ઉરુક્રમ કહેવાય. ઉરુક્રમ નો બીજો અર્થ થાય કે ભગવાન તરત જ શીઘ્ર પ્રસન્ન થઈ જાય એને ઉરુક્રમ કહેવામાં આવે છે. અને ભગવાને ત્રણ પગ જમીન માપી હતી ત્યાં આગળ પણ સુખદેવ ગોસ્વામી ભગવાનને ઉરુક્રમ જ કહે છે કે જેના પગ બહુ લાંબા છે. અને ભગવાન પોતાના ભક્તની રક્ષા કરવા માટે જલ્દીથી જલ્દી આવે છે એટલા માટે ભગવાનનું નામ ઉરુક્રમ છે. અષ્ટમ સ્કંદમાં ગજેન્દ્રની કથા આવે છે અને ગજેન્દ્રની કથામાં ગજેન્દ્ર પોતાના પત્ની અને દીકરાઓ સાથે એ જળમાં વિહાર કરતો હતો. હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ગજેન્દ્ર જળમાં વિહાર કરી રહ્યો હતો અને મગરે એનો ગજેન્દ્રનો પગ પકડી લીધો. એના પરિવાર વાળા બધાએ બહુ સહાય કરી કે હું ગજેન્દ્રને અમે બચાવી લઈએ. પત્ની છોકરાઓ સગા સંબંધીઓ બધા આવ્યા પણ કોઈનાથી ગજેન્દ્ર બચ્યા નહીં. ત્યારે ગજેન્દ્ર હાથીના શરીરમાં હતા અને વિચાર કરે છે કે હવે હું કાળનો કોળિયો બની જઈશ. ત્યારે ગજેન્દ્રએ કીધું કે આ જગતનો કોઈ પણ હરે કૃષ્ણા 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 હરે હરે બધા ધ્યાન અહીંયા આપો, આજુબાજુ ક્યાંય જોવાની જરૂર નથી. એટલા માટે હું મહામંત્ર બોલું છું. સમજી લેવું જોઈએ કે કોકનું ધ્યાન બીજી જગ્યાએ છે. એકદમ ચિત્ત ધ્યાન આપણે અઠવાડિયામાં એક વાર આપણને કથા મળે છે. ગજેન્દ્ર ભગવાનની શરણમાં ગયા અને ભગવાનની શરણમાં જઈને ભગવાનને પ્રાર્થના કરે છે. એ જળની અંદર એક કમળનું ફૂલ હતું. ગજેન્દ્રએ પોતાની સૂંઢ લીધી અને સૂંઢ લઈને સૂંઢ ઊંચી કરી અને ભગવાન વિષ્ણુને અર્પણ કરે છે કે પ્રભુ મારી પાસે દેવા માટે કોઈ વસ્તુ નથી, આ હું તમને કમળનું ફૂલ અર્પણ કરું છું. ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે પ્રેમ પૂર્વક પત્રમ પુષ્પમ ફલમ તોયમ. કોઈ મને ફળ આપે છે, પુષ્પ આપે છે તો હું એનો ઋણી બની જાઉં છું. અને જેવું કમળ અર્પણ કર્યું ભગવાન વૈકુંઠમાં હતા અને તરત જ રાજગાદી સિંહાસન પર ઊભા થઈ ગયા. અને એમની પત્ની પૂછે છે લક્ષ્મીજી કે તમે ક્યાં જાઓ છો, તો ભગવાન હાથી નો શબ્દ, હાથીમાં બે શબ્દ આવે છે બે અક્ષર, તો હા વૈકુંઠમાં બોલ્યા અને થી હાથી પાસે આવ્યા ત્યારે બોલ્યા. લક્ષ્મીજી કે હા બસ એટલું જ બોલ્યા, વધારે ક્યાંય બોલ્યા નહીં, પણ હા વૈકુંઠમાં બોલ્યા અને થી નીચે જ્યારે કિનારા પર આવ્યા ને અને ગજેન્દ્રને બચાવ્યો ત્યારે થી બોલ્યા. એટલા જલ્દી ભગવાન પોતાના ભક્તની રક્ષા કરવા માટે તૈયાર હોય છે. એટલા માટે અહીંયા ઉરુક્રમ કહેવામાં આવે છે. આગળ કહે છે ગુરુ તત્મા, ગુરુતમ, ગુરુતમ, ગુરુતમતા. અને ભગવાન આવ્યા એટલે સેના પર સવાર થઈને આવ્યા? કે છે ગરુડ ઉપર સવાર થઈને આવ્યા. એટલા માટે ભગવાનને ગરુડ ધ્વજ કહેવામાં આવે છે. ભગવાનનું વાહન શું છે કે ગરુડ. શિવજીનું વાહન નંદી, ગણપતિનું વાહન ઉંદર, લક્ષ્મીજીનું વાહન મોર. આ બધાના અલગ અલગ વાહન છે અને આપણું વાહન હોન્ડા. મનુષ્યના વાહન એ રહ્યા છે, દેવતાઓના વાહન કેવા, અને આપણા વાહન રસ્તામાં મૂકે પાણી ભરાઈ ગયું હોય, પંચર થઈ ગયું હોય, પેટ્રોલ પટી ગયું હોય, પણ એ વાહન એવા નથી. ત્યાં તો ખાડો પડ્યો હોય તો પટી ગયું, મખાડા પાડી દે. અને શિયાળામાં તો ઉપડે જ નહીં. લોકાય જવું હોય પણ શિયાળામાં ઉપડે જ ને, ખટ 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 કરે જાય. પછી કે વેવાય આવે, પણ હવે આયા લોકાય પટી જઈ, ભાઈ શું કરું આ ઠચરું. તો ભગવાન ના વાહન દિવ્ય છે બધા. ગરુડજી ઉપર ભગવાન સવાર થાય છે. એક ભક્તે પ્રશ્ન પૂછ્યો કે ગરુડજી ઉપર ગરુડ જ કેમ ભગવાને ચોઈસ કર્યું, બીજો કોઈ વાહન ચોઈસ ન કર્યું, ગરુડમાં શું હશે? ત્યારે સંતો કહે છે કે ગરુડ નો આહાર શું છે? સાપ. અને સાપને, સાપની સંજ્ઞા કાળ સાથે સરખાવવામાં આવી છે. સાપ એટલે કાળ કહેવાય. અને ભગવાન કે છે હું કાળોનો પણ કાળ છું, એટલે ગરુડજી છે ને સાપને ખાય છે, કાળને ખાય. એટલા માટે ભગવાને વિચાર કર્યો કે ગરુડજીને જ હું સ્વીકાર કરું, એટલે ગરુડજી ઉપર હંમેશા સવાર રહે છે. દેવતાઓને આવું કીધું અને તરત જ ભગવાન મધુવનમાં ગયા અને મધુવનમાં જઈને ધ્રુવ મહારાજને દર્શન આપ્યા. ધ્રુવ મહારાજને દર્શન આપ્યા, પણ ધ્રુવ ભગવાન તો મધુવનમાં શું, વૃંદાવનમાં ચોવીસે કલાક રહે છે. શાસ્ત્ર કહે છે કે વૃંદાવનમ પરિતજ્ય પાદ એકમ ન ગચ્છતિ. પાદ એકમ નો અર્થ થાય કે એક ડગલું પણ ભગવાન બહાર જતા નથી. તો પછી આ બીજે ક્યાંથી આવ્યા પાછા? વૃંદાવનમાં જ છે, મધુવનમાં જ છે, તો પછી બીજા ભગવાન ક્યાંથી આવ્યા? ત્યારે કહે છે આચાર્યો, કે છે કે ભગવાન નો ભક્ત એટલી પ્રેમથી જો ભક્તિ કરે તો ભગવાન હામા પગે એના દર્શન દેવા જાય છે, સામા પગે જાય, જેમ શબરીના ઘરે આવ્યા હતા ભગવાન. તો કે મારા ભક્તને દર્શન દેવામાં હું ક્યારે ચૂકતો નથી. આગળ કે છે ભૃત્ય દિદીક્ષયા. ભૃત્ય દિદીક્ષના અર્થ થાય છે ભક્ત હંમેશા એ ભક્તના દર્શન કરવામાં ક્યારે ચૂકતો નથી. ભક્ત દિદીક્ષયા થાય છે. ધ્રુવ મહારાજ તો જોતા જ રહી ગયા ભગવાનને, કારણ કે ભગવાનના દર્શન, આવા ભગવાનના દર્શન ક્યારે કર્યા નહોતા. હંમેશા ભગવાનના ભક્તો હોય, ચોવીસે કલાક જ્યારે પણ પટ ખુલે ભગવાનના તરત જ દંડવટ પ્રણામ કરે. અને ધ્રુવ મહારાજે જેવા ભગવાનના દર્શન થયા તો ધ્રુવ મહારાજે સૌથી પહેલા દંડવત પ્રણામ કર્યા. પ્રણામની બહુ મહિમા છે. સૌથી પહેલા ભગવાને ભગવાનને પ્રણામ કર્યા અને પ્રણામ કરીને ધ્રુવ મહારાજ ઉભા થાય છે અને ભગવાનના દર્શન કરે છે. વૃંદાવનની અંદર સ્વામી શરણાનંદજી, જે જન્મથી આંધળા હતા આંખેથી, પણ રોજ સવારમાં એમનો નિયમ હતો કે બાકે બિહારી મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા જાવું એટલે જાવું બાકે બિહારીના. દિલ્હી દર્શન કરવા જાય ત્યારે અમુક કોલેજના છોકરાઓ ત્યાં આગળ ઉભા હતા અને ઠેકડી કરવા માંડ્યા કે બીજા બધા તો દર્શન કરવા જાય છે પણ તમે તો આંખે દેખાતું નથી, શું જાતા હશો ને શું દર્શન કરતા હશો? ત્યારે સ્વામી શરણાનંદજી કહે છે હું આંધળો છું, બાકે બિહારી તો આંધળા નથી ને. આંધળો તો હું છું પણ એ તો આંધળા નથી ને, એ તો જોવે છે કે મારો ભક્ત આવ્યો ને હાજરી લગાવી. ભગવાન તો આંધળા નથી ને. અને આવી વાત જ્યારે કરી ત્યારે બધાના જેટલા પણ છોકરાઓ હતા બધાના મોઢા નીચા થઈ ગયા. એના પછી ક્યારે કોઈ દિવસ કીધું નહીં. સ્વામી શરણાનંદજી કહે છે કે હું ભલે જન્મથી આંધળો રહ્યો પણ ભગવાન તો, ભગવાનની તો આંખો છે ને, ભગવાનની મોટી મોટી આંખો છે. અને ભગવાન જ્યારે મોટી મોટી આંખોથી જ્યારે ભક્તને જોવે છે તો ભક્તના શરીરમાં અને હૃદયમાં અને મનમાં જેટલા પણ અભદ્ર છે, દુઃખ છે, એ દુઃખ બધા લઈ લે. એટલા માટે દર્શનની આટલી મહિમા છે. મંદિરે જઈને દર્શન કરવાની શું શું મહિમા છે. રોજ એ જ શિવજી છે ને, એ જ હનુમાનજી છે ને, એ જ કૃષ્ણ છે, તો રોજ શું કામ આવતા હશે? રોજ ભગવાનની આગળ એ જ પ્રાર્થના કરવા આવે છે જીવાત્મા, કે તમે મને જે આ શરીર આપ્યું છે મનુષ્ય દેહ, આ તમારી આગળ હું પ્રણામ કરું છું, તમને અગરબત્તી કરું છું, તમને દીપ અર્પણ કરું છું, તમને ફ્રૂટ ફળ ફૂલ તમને અર્પણ કરું છું. કારણ કે એના માટે તો તમે અમને બનાવ્યા છે. અમને મનુષ્યનો જન્મ શા માટે આપ્યો છે? તમારી સેવા કરવા માટે. એટલે હું તમારી સેવા કરું છું. અને જે ભગવાનના નિત્ય ડેલી દર્શન કરે છે, ભગવાનનું નામ જપ કરે છે, એના શરીરમાં ક્યારેય કોઈ રોગ નહીં હોય. પણ એની શ્રદ્ધા નથી ને. એટલે ભગવાનમાં જો પૂર્ણ શ્રદ્ધા હોય ને, તો ભગવાન વાસ્તવિકમાં પોતાની આંખોથી એ જીવનો બધો રોગ લઈ લે છે. અમુકને તો માનસિક બીમારી હોય, બીજું કઈ બીમારી હોતી નથી. પણ ભગવાનના એક વાર જો કોઈ દિવ્ય દર્શન કરી લે, એક વાર વંદન કરી લે, કોઈ ભગવાનને પ્રણામ કરી લે, તો ભગવાન કહે છે હું એના પાપ બધા હરી લઉં છું. મહાભારતમાં તો વેદ વ્યાસજી એટલું કહે છે, એકો અપી કૃષ્ણસ્ય કૃત પ્રણામો, કે છે કૃષ્ણને એક વાર કોઈ પ્રણામ કરી લે છે, એકો અપી કૃષ્ણસ્ય કૃત પ્રણામો દશાશ્વ મેઘી વૃથેન તુલ્ય, તો એને 10 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળી જાય છે એક વાર પ્રણામ કરવાથી. 1000 વખત પ્રણામ કરે તો કેટલું ફળ મળે? એટલે એક વાર પ્રણામ કરવાથી 10 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે. તો 10 વાર પ્રણામ કરો એટલે સ્વર્ગના રાજા બની જઈએ, 100 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળી જાય ને. અને બધા લોકોએ તાળી વગાડી, પણ વેદ વ્યાસજીથી રહેવાનું નહીં. કે છે દશાશ્વ મેઘી પુનરેથી જન્મ, 10 અશ્વમેઘ યજ્ઞ કરવા વાળાને ફરીથી જન્મ મરણના ફેરામાં આવવું પડશે. પણ કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય, પણ ભગવાનને એક વાર જો કોઈએ પ્રણામ કરી લીધા તો ફરીથી એને આ જગતમાં આવવું પડતું ક્યારે નથી આવવું પડતું. આટલી મહિમા છે. તો નિરંતર ભગવાનની કથાને શ્રવણ કરતું રહેવું જોઈએ. હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે. આ રીતે દર શુક્રવારે ભાગવત 9 થી 10:30 વાગ્યા સુધી થાય છે. તો બધા દર શુક્રવારે આ કથામાં પધારો. હવે આવતા શુક્રવારે ધ્રુવ મહારાજ હજી ભગવાનને પ્રાર્થના કરશે, એ પ્રસંગ આવતા શુક્રવારે આવશે. હરે કૃષ્ણ.